તારીખ 10/6/1991 શ્રી ચિદ્વિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6
પહેલો પ્રશ્નનો ઉત્તર ચાલી ગયો છે. પાનું 31 કોઈ પ્રશ્ન કરે છે. ગુણ દ્વારથી જે પ્રણતિ ઉપજી એ ગુણની છે કે દ્રવ્યની છે? એમ કે ઉપયોગ થયો તો ઉપયોગ તો જ્ઞાન ગુણની પર્યાય છે ને. ઉપયોગ ગુણની છે કે જો ગુણની હોય તો ગુણો અનંત છે તેથી પરિણતિ પણ અનંત હોય. આ પ્રશ્ન છે હજી. અને જો પરિણતિ દ્રવ્યની હોય તો ગુણ પરિણતિ શા માટે કહો છો? અને પરિણતિ દ્રવ્યની હોય તો ગુણ શા માટે કહો છો? આમ તો વિવિક્ષામાં તો બે આવે છે શાસ્ત્રમાં. ગુણની પણ પરિણતિની વિવિક્ષા આવે છે અને દ્રવ્યની પરિણતિની પણ. જેમ કે મનુષ્યપણું તો એ જીવ દ્રવ્યની પરિણતિ છે, કોઈ એક ગુણની નથી. પણ ઉપયોગ કહો તો જ્ઞાન ગુણની પરિણતિ છે. બે વિવિક્ષા આવે છે. પણ અહીંયા પ્રકરણ છે પરિણામ શક્તિનું. તો પરિણામની જે શક્તિ છે, પરિણામ શક્તિ, પરિણમવાની શક્તિ, પરિણામ શક્તિ એટલે પરિણમવાની જે શક્તિ છે વસ્તુમાં, એ વસ્તુની શક્તિ છે, પદાર્થની શક્તિ છે, કોઈ એક ગુણની એ શક્તિ નથી. કોઈ બીજા ગુણની શક્તિ નથી, એવી એક શક્તિ પોતે છે, એ આખા દ્રવ્યની જ શક્તિ છે. પણ એક શક્તિ ને બીજી શક્તિ નો હોય ગુણ, દ્રવ્યને અનંત શક્તિ હોય, એક ગુણ ને બીજો ગુણ ન હોય, એ મૂળ વાત આમાં સ્થાપતી છે પ્રશ્ન ઉત્તર કરીને. આવશે આ સૂક્ષ્મ ગુણ થી વાત. બીજો પ્રશ્ન ત્યાંથી શરૂ કર્યો છે. કાલે જે આપણે શરૂ કરતા હતા એ બીજો પ્રશ્ન ત્યાંથી આવે છે. એટલે એને અડીને જોઈએ આપણે. પહેલા પ્રશ્નમાં તો એટલી જ વાત છે કે ગુણની પરિણતિ છે કે દ્રવ્યની પરિણતિ છે. જો દ્રવ્યની હોય તો ગુણ પરિણતિ શા માટે કહો છો? એમ કહે તેનું સમાધાન એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે. પરિણમન શક્તિ છે એ દ્રવ્યમાં છે. દ્રવ્ય ગુણોનો પુંજ છે. દ્રવ્ય છે ગુણોનો પુંજ છે. એ પોતાના ગુણ રૂપે પોતે જ પરિણમે છે. દ્રવ્ય છે એ પોતપોતાના ગુણ અનુસાર પોતે પરિણમી રહ્યું છે. તેથી ગુણમય પરિણમતા તેને ગુણ પર્યાય કહીએ. એક ગુણની પર્યાયને ગુણ પર્યાય કહેવામાં દોષ નથી. તેથી દ્રવ્યની પરિણતિ ગુણની પરિણતિ એમ તો કહીએ છીએ, એમ કહેવામાં વાંધો નથી. પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. મૂળ શક્તિ દ્રવ્યની છે. પછી દ્રવ્યની શક્તિ આખા દ્રવ્યમાં વ્યાપક હોવાથી બધા ગુણો પરિણમે છે. અને એ રીતે બધા ગુણો પરિણમતા હોવાથી પરિણમન શક્તિનું રૂપ પણ બધાને લાગુ પડી જાય છે. એમ કહેવું છે ના, કહેવામાં વાંધો નથી. ગુણ પર્યાય કહેવામાં વાંધો નથી અને દ્રવ્ય પર્યાય કહેવામાં વાંધો નથી. સમજીને પરિણામ નામ પરિણમન કરવાની જે શક્તિ છે એ કોઈ ગુણને બીજા ગુણ ગુણ હોય એમ ન લેવું, પણ દ્રવ્યને ગુણને ગુણ હોય એમ લેવું. અને એ અહીંયા કહેવા માંગે છે. પરંતુ જુદું નામ પાડ્યું, જ્ઞાન ગુણના પરિણામનું નામ ઉપયોગ પાડ્યું છે. બીજા કોઈ ગુણના પરિણામના ને ઉપયોગ એવું નામ નહીં દઈએ. જ્ઞાન અને દર્શન બેના પર્યાયને ઉપયોગ કહેવાય છે, તે ગુણ પરિણતિ છે. સુખ છે એ ઉપયોગ નથી, ને ઉપયોગ છે એ સુખ નથી. તો એ ગુણ પરિણતિ જુદી જુદી થઈ ગઈ કે ન થઈ ગઈ? અને જો જુદી ન હોય તો એનું લક્ષણ કેવી રીતે નક્કી થાય અને એનું નામ કેવી રીતે નક્કી થાય? એના લક્ષણ પ્રમાણે, એનો સ્વભાવ સ્વભાવ પ્રમાણે એનું નામ પાડવામાં આવે કે જાણે તે જ્ઞાન. શું જાણવાનું? લક્ષણ એવું કાર્ય થતું હોવાથી એનું નામ જ્ઞાન, એમ નક્કી થાય. એટલે જે લક્ષણ ભેદ, નામ ભેદ, સંખ્યા ભેદ અને પ્રયોજન ભેદ, ચાર ભેદ પડે. દરેક ગુણના પરિણામમાં ચાર ભેદ પડી જાય છે. બે ગુણ વચ્ચેના પરિણામ નો તફાવત નહીં સમજી શકાય. કેમ કે ગુણ પરિણમનશીલ છે, દ્રવ પરિણમનશીલ હોવાથી કોઈ ગુણ પરિણમનશીલ ન હોય એવું ન બને. અને જો નહીતર કોઈ ગુણ ભેદ એકાંત નથી એવું થઈ જશે. કોઈ ગુણ ભેદ નહીં રહે, કોઈ વ્યવસ્થા નહીં થાય ઉભી. ગુણને સમજવા માટે જ્ઞાનને સમજવા, સુખને સમજવા, શ્રદ્ધાને સમજવા, ચારિત્રને સમજવું, અસ્તિત્વને સમજવું એ કોઈ વાત નહીં રહે. અને એકાંતે ભેદ લ્યો. હવે આમથી લઈએ, શું કરવા એ લઈએ છે કે ગુણ ભેદ સમજતા ભેદવાસી જીવ હોવાથી, અથવા ભેદમાં ઉભેલો જીવ હોવાથી, ભેદ બુદ્ધિમાં ઉભેલો જીવ હોવાથી ગુણ ભેદનો એકાંત કરી લે છે. એક જુદી વસ્તુ હોય ને એવી રીતે ગુણને પકડે છે, તો એની પણ જ્ઞાનીઓ ના પાડે છે કે સર્વથા ગુણ ભેદ નથી. કેમ કે ગુણ છે તે દ્રવ્યની એક વિશેષતા છે અને એની દ્રવ્ય સાથે અભેદતા છે. માટે સર્વથા જો ભેદ લેશો તો તમને પરમાર્થ નહીં સમજાય. શું દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં હોય છે, બરાબર છે. એ ગુણની વ્યાખ્યા તરીકે વ્યાખ્યા બરાબર છે. અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે ગુણ, ગુણની પરિણતિ કહેવી કે ન કહેવી? સર્વ અવસ્થામાં થઈ ગઈ. એક બીજો આના ઉપરથી એક બીજો તર્ક લઈએ કે જીવમાં વીર્ય નામના ગુણથી પુરુષાર્થ થાય છે, પુરુષાર્થનો પરિણમન થાય છે, અને એ પુરુષાર્થ કરવો જોઈએ એવો ઉપદેશ આવે છે. આત્મા એ આત્મહિત થાય, આત્માનું કલ્યાણ થાય એવો પુરુષાર્થ કરવો જોઈએ. આમ હોવા છતાં એનો એકાંત નથી કરાતો, એનું શું કારણ? એકલા વીર્યગુણને પકડીને એનો એકાંત નથી કરાતો. કેમ કે એમાં બીજી વસ્તુ વ્યવસ્થા તૂટે છે. કેમ કે વીર્યગુણ એકલો છૂટો પાડીને તમે લ્યો છો, ત્યાં એકલો પુરુષાર્થને જુદો પાડો છો. જ્ઞાની એમ વિચારતા નથી. એક જગ્યાએ પરમગમસારમાં એ વાત આવી છે, જ્ઞાની એકલા ગુણને છૂટો, સર્વથા છૂટો પાડીને વિચારતા નથી. એક તો ક્રમબદ્ધ તૂટે, પહેલું શું તૂટે એટલે આખું દ્રવ્ય વિખાઈ જાય. જે દ્રવ્યની વ્યવસ્થા છે સમયે સમયે સ્વકાળે પર્યાય થવાની એ તૂટી જાય છે. બીજું કે પુરુષાર્થ જે છે, જે ઉત્પન્ન થાય છે, એને દ્રવ્યના બીજા ગુણો સાથે અનુસંધાન છે, અને મુખ્ય એમાં જ્ઞાન અથવા રુચિ કામ કરે છે, શ્રદ્ધા અને જ્ઞાન કામ કરે છે. શ્રદ્ધા જ્ઞાન વિના પુરુષાર્થ ન હોય. એટલે એક ગુણને સાવ છૂટો પડો તો મિથ્યા થઈ જાય. તેમ એક ગુણને જો તમે છૂટો જ ન પાડો તો ગુણ ગુણીનો ભેદ નથી રહેતો, એકલો ગુણી જ રહે છે, ગુણ નથી રહેતો, ગુણ ગુણી ભેદ નથી રહેતો. પણું પણ છે અને અભેદપણું પણ છે, કથનચિત ભેદ છે, કથનચિત અભેદ છે, જેમ છે એમ જાણવું જોઈએ. પૂરા શુદ્ધ પણ થતા નથી ને પૂરા અશુદ્ધ પણ રહેતા નથી. પૂરા શુદ્ધ થતા નથી કેમ કે બધામાં ગુણ ભેદો છે. અને સર્વથા અશુદ્ધ રહેતા નથી કેમ કે બધા એક દ્રવ્યમાં અભેદ છે. માટે જો સર્વથા ભેદ હોત તો કેટલાક પૂરા અશુદ્ધ રહેત ને કેટલાક શુદ્ધ થાય. જો સર્વથા અભેદ હોત તો આ પૂરા શુદ્ધ થતા બધા પૂરા શુદ્ધ થઈ જાત. માટે બધા પૂરા શુદ્ધ થતા નથી એનું કારણ ભેદ છે, અને બધા અશુદ્ધ રહેતા નથી બધા આંશિક શુદ્ધ થઈ જાય છે એનું કારણ અભેદ પણ છે. બસ ભેદ અને અભેદ બંને સિદ્ધ થઈ જાય છે. એક સાથે આંશિક શુદ્ધ થઈ જાય છે, પૂર્ણ શુદ્ધ એક સાથે થાય નહીં. ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા શુદ્ધ થઈ જાય, ચારિત્ર બારમા ગુણ સ્થાને શુદ્ધ થાય, જ્ઞાન તેરમા ગુણ સ્થાને શુદ્ધ થાય, અને અસિદ્ધત્વ ચૌદમા ગુણ સ્થાનના છેડે શુદ્ધ થાય. બધા ગુણને જુદી જુદી મર્યાદા લાગુ પડે છે. માટે બધા ગુણો જુદા પણ છે અને સર્વથા જુદા નથી કેમ કે સર્વથા અશુદ્ધ રહેતા નથી. માટે એક દ્રવ્ય પણ છે. માટે અમુક શુદ્ધ અને અમુક અશુદ્ધ એમ કેમ રહીએ એમ કે અનંતતા તો શુદ્ધ જ પરિણમે છે સંસાર અવસ્થામાં પણ. અને કેટલાક જ, એ બહુ થોડા છે પણ મુખ્ય છે એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સુખ વીર્ય વગેરે કે જે સંસાર અવસ્થામાં અશુદ્ધ પરિણમે છે. જો ગુણભેદ ન હોય તો કેટલાક અનંત અશુદ્ધ અને આટલા અશુદ્ધ એવું શું કરવા, એ ગુણભેદને સિદ્ધ કરે છે. ગુણની પર્યાયો ગુણ પરિણતિ જ કહેવાય એમ કે એટલે તો કીધું કે તે ગુણમય પરિણમતા તેને ગુણ પર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ ગુણની પરિણતિ એમ તો કહીએ, દ્રવ્યની પરિણતિ પણ કહીએ, ગુણની પરિણતિ એમ તો કહીએ, પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે ગુણમાંથી નહીં. પરિણમનની જે શક્તિ છે એ દ્રવ્યની શક્તિ છે. શું એક વસ્તુને બે નામ આપે છે ને, બે ની અપેક્ષા જુદી જુદી છે. ગુણની પરિણતિને ગુણની પર્યાય કહીએ અને દ્રવ્યની પરિણતિને દ્રવ્ય. એટલા માટે એક દ્રષ્ટાંત આપ્યો કે મનુષ્ય પરનું એ ગુણ પરિણતિ નથી, એ દ્રવ્ય પરિણતિ છે. ચાર ગતિની પર્યાય તે દ્રવ્ય પરિણતિ છે. ગુણ એ આત્મદ્રવ્ય મનુષ્ય રૂપે થયો, દેવ રૂપે થયો, નારકી રૂપે થયો, તિરેન્દ્ર રૂપે થયો, આખા દ્રવ્યની જ પરિણતિ કહેવાય. પણ જ્ઞાનોપયોગ દર્શન ઉપયોગ તો એ ગુણ પરિણતિ છે. શક્તિ દ્રવ્યની છે, પરિણમન શક્તિ દ્રવ્યની છે, દ્રવ્યમાં છે. બીજું શું છે કે બીજી દરેક ગુણ પોતે શક્તિ છે, તો એ પોતે શક્તિ છે એને બીજી શક્તિની જરૂર નથી કેમ કે પોતે જ શક્તિ છે. શક્તિને બીજી શક્તિની અપેક્ષા હોય તો એને શક્તિ કહેવાનું કોઈ કારણ રહેતું નથી. એને શક્તિ શું કહેવી કે એને શક્તિની જરૂર નથી. હા, પૂર્ણ હોય ને નિરપેક્ષ એને શક્તિ કહેવાય. એટલે આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે ગુણમાંથી નહીં. એટલે એક શક્તિને જુદી પાડીને કહે છે. એની સાક્ષી સત્વાર સૂત્રમાં છે કે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા, એક જગ્યાએ 11 દ્રવ્યાશ્રયા ગુણાહા નિર્ગુણા ગુણાહા, દ્રવ્યના આશ્રય ગુણો હોય છે, ગુણના આશ્રય ગુણો હતા નથી. અને ગુણ પર્યાય દ્રવ્ય, ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે, તેમાં પર્યાય વાળું દ્રવ્ય જ કહ્યું છે પણ ગુણ નથી કહ્યો, પણ છતાં અપેક્ષાથી બોલવામાં કાંઈ વાંધો નથી. પણ સૂત્રમાં તો ગુણ પર્યાય દ્રવ્ય એમ લીધું છે, એમ પર્યાય ગુણ એમ નથી લીધું. હા, સૂત્ર એવી રીતે બાંધ્યું છે, દ્રવ્યને ગુણ પર્યાય વાળું કીધું છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે, જ્ઞાન સૂક્ષ્મ, સર્વગુણ સૂક્ષ્મ, જ્ઞાન પણ સૂક્ષ્મ અને બધા ગુણ પણ સૂક્ષ્મ, તે સૂક્ષ્મ ગુણના પર્યાયો છે. ગુણોમાં સૂક્ષ્મપણો સૂક્ષ્મ ગુણોનું છે, ગુણોમાં આ જે સૂક્ષ્મપણું છે, બધા ગુણોમાં જે સૂક્ષ્મપણું છે તે સૂક્ષ્મત્વ ગુણને લઈને છે કે દ્રવ્યનું છે. જો દ્રવ્યનું છે ગુણ મીઠાશ વાળો શું જોવાય? હવે મારે તો મીઠાશ સારા પ્રયોજન છે, રંગારે પ્રયોજન નથી, ચાખવામાં બંને મીઠી છે, આપણે આ લઈ લઈએ. પણ જેને રંગનો મોહ હોય એને પૈસા વધારે દેવા પડે. પણ કોઈ એમ કે મારે રંગ જોતો નથી તો એ કામ ના આવે, કેમ કે રસ અને રંગ ભેદ છે, રસ અને રંગ એક નથી અને અનેક પણ નથી. જો એક નથી, એક છે, એક ગુણો તો રસ કે રંગ ને રંગ તે રસ થઈ જાય, તો એમ તો બનવાનું નથી. અને તમે એમ કહો કે ના ના બે હાવ જુદા છે, તો જુદું પાછું જાણપણા રૂપ પરિણમે છે, એમ લક્ષ લક્ષણ ભેદથી તો એ પરિણામમાં ભેદ છે. પરંતુ એવું તો નથી કે જ્ઞાનની પરિણતિ જુદી છે અને આત્માની પરિણતિ જુદી છે એમ પ્રકારી શકાય. રંગની પરિણતિ અને રસની પરિણતિને સાવ જુદી ન પાડી શકાય એમ કે રસમાંથી રંગ લઈ લ્યો એ નહીં બની શકાય, છતાં રંગ તે રસ નથી ને રસ તે રંગ નથી. એમ માનવાથી તો બંનેનું સત્વ જુદું ઠરે છે. સત્વ જુદું થતાં વસ્તુ અનેક થઈને જુદી જુદી અવસ્થા ધારણ કરીને વર્તે, અને એમ થતાં તો વિપર્ય થાય, વિપરીતતા થાય, અથવા વસ્તુનો અભાવ થાય છે. વસ્તુનો તો અભાવ નહીં થાય, પણ શ્રદ્ધામાંથી વસ્તુનો અભાવ થઈ જશે. વૈજ્ઞાનિક આખી વાત લીધી છે, વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી વાત છે. ત્યાં પ્રશ્ન ઉપજે છે કે ગુણ અને દ્રવ્યની પરિણતિ, દ્રવ્યની જુદી પરિણતિ માનવામાં શું દોષ છે? સર્વથા જુદી એમ કથનચિત જુદી માને તો દોષ નહીં, તો ઉપર કહી ગયા, પણ સર્વથા જુદી માનવામાં શું દોષ છે? ગુણ અને આત્માની અભેદ પરિણતિ માનવાથી તો જ્ઞાન જાણવાનું પરિણમે છે, દર્શન દેખવાનું પરિણમે છે, એમ કેવું પ્રથા થઈ? અભેદમાં તો ભેદ ઉપજે નહીં, માટે સમાધાન કરો. ચોખ્ખું કરવા માટે ફરીને ભેદ ભેદનો પ્રશ્ન ઉઠાવે છે. સમાધાન કે દ્રવ્યના પરિણામની વૃત્તિ ઉઠતા દ્રવ્ય અનંત ગુણનો પુંજ છે, તેથી ગુણને પણ ઉઠી કહીએ. દ્રવ્યમાં પરિણામ થયું, દ્રવ્યનું પરિણમન થયું એમ કહો તો દ્રવ તો અનંત ગુણનો પુંજ છે, તો પછી ગુણ પણ એની સાથે પરિણમી ગયા. દ્રવ્ય અને ગુણના સત્વ બે નથી, બંનેની સત્તા તો એક છે. સત્વ એક છે, તે સત્તા એક છે. જે દ્રવ્યની સત્તા છે તે જ ગુણની સત્તા છે, ઓલી મહાસત્તા છે ને આ અવાંતર સત્તા છે. સત્તા તો એક જ છે, નામ જુદા જુદા છે. પરિણામ દ્રવ્યમય પરિણમતા ગુણ આવ્યા, તેથી ગુણમય પરિણામ છે. પરિણામ દ્રવ્યમય પરિણમતા ગુણ આવ્યા, તેથી ગુણમય પરિણામ છે. પરિણામ દ્રવ્યમય પરિણમ્યા એમ દ્રવ્યમાં તો ગુણ આવ્યા, માટે ગુણમય પરિણામ છે. આ પ્રકારે એક વસ્તુના પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ આત્મા પરિણમ્યો તો પરિણામ જાણપણામાં આવ્યા, તેથી જ્ઞાન જાણપણારૂપ પરિણમે છે એવી વિવિક્ષા છે તે જાણવી. આમાં શું છે કે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને કહેવાય, ગુણની અપેક્ષાએ પણ દ્રવ્યને કહેવાય, અને પર્યાયની અપેક્ષાએ પણ દ્રવ્યને કહેવાય. જેમ કે જ્ઞાન લક્ષણથી આત્મા કેવો હોય, ત્યારે જ્ઞાન જે પરિણામ છે, લક્ષણ પરિણામમાં છે, તો ત્યાં એ પરિણામને દ્રવ્ય દ્રષ્ટિથી જોવું જોઈએ, પર્યાય દ્રષ્ટિથી ન જોવું જોઈએ. પર્યાય દ્રષ્ટિનો એકાંતર અજીતભાઈને એ વાત જરા આગ્રામાં વધારે સારી લાગી છે કે આ વાત કોઈ દિવસ એવી રીતે નહોતી વિચારી. આચાર્ય મહારાજે પોતે જ પ્રશ્ન થયો છે અને પોતે ઉત્તર દીધો છે. કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? લક્ષણ એ લક્ષણમાં ભેદ કર્યો, ભિન્ન પણ લીધું. એક લક્ષણ, બીજું લક્ષ્ય. લક્ષણ એ લક્ષણમાં ભેદ થયો ને, તો પ્રશ્ન ઉઠાવ્યો આચાર્ય દેવે પોતે કે એવું કયું લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે, એટલે લક્ષણની પ્રસિદ્ધિ વડે, જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ વડે તેનાથી એટલે જ્ઞાનથી ભિન્ન જુદું પ્રસિદ્ધ થાય છે? ઉત્તર આપે છે કે જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી. જ્ઞાનની જે પર્યાય છે લક્ષણરૂપ, એનાથી ભિન્ન લક્ષ્ય નથી. કારણ કે કયા કારણે નથી? કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદપણું છે. જ્ઞાનની પર્યાય અને આત્મા ત્રેથી બે એક જ છે. અમે પર્યાય ને દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્યમાં લઈ જઈએ છીએ, પર્યાય ને પર્યાયાર્થિક નહીંથી નહીં જોતા, પર્યાય ને અમે દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ છીએ અને દ્રવ્યને ઓળખી લઈએ છીએ. આ પદ્ધતિ છે, દ્રવ્ય છે એ એમ કે છે. પર્યાય દ્રવ્યનો અંશ હોવાથી તે દ્રવ્ય છે. દ્રવ્યના અંશને અમે દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ છીએ, દ્રવ્યના અંશને અમે અહીંયા પર્યાય છે પર્યાયાર્થિક નહીંથી જોતા. આત્મા ઓળખાય જશે. જેને આત્મા ઓળખાતો નથી એવા સ્ટેજમાં ઉભેલા જીવને લક્ષમાં લઈને લક્ષ લખનને ઓળખાવા માટેને કરતા છે. અને ત્યાં અલિંગ્રહણ જે છે એ જ્ઞાન તો પ્રધાન વાત છે. એટલે જે જ્ઞાની છે, જ્ઞેયતત્વ પ્રજ્ઞા પણ છે, એને સમ્ય જ્ઞાનમાં સ્વસ્વરૂપ કેવી રીતે જ્ઞેય થાય છે એવા દ્રષ્ટિકોણને એપ્લાય કરેલો છે. પરિણામ દ્વારા જ પકડાય છે. આખી દ્રવ ક્યાં જોવામાં આવે છે? પ્રગટ પર્યાય તો જોવામાં આવે છે, દ્રવ તો જોવા પરિણામ ને સર્વસ્વ કરીને એટલે શું? એ વાણીનું કેન્દ્ર સ્થાન આત્માર્થ છે, આત્મ કલ્યાણ છે. ત્યારે એમની વાતમાં સંદેહ કરતા પહેલા મારે ભય પામવાની જરૂર છે? મને ભવ ભયનો ભવનો ભય લાગવો જોઈએ કે હું આ સત્પુરુષની વાતમાં શંકા કરીશ તો મારા ભવ તો નહીં વધે ને, ભવ ભ્રમણ તો નહીં વધી જાય ને? પછી બીજું ડગલું કરવાનું છે. પહેલું ડગલું આ એને હોવું જોઈએ. મારાથી આગળ છે વગર વિચારે વગર સમજે કાંઈ કહે થયા કે બધું કહી તમને કે જે પુરુષે અંદરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ આત્મા શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ છે, એક અખંડ અભેદ છે, સૂક્ષ્મ વિકલ્પ છે, એમાં પણ આત્મત્વ કર્યું નથી, એમાં પણ એકતા કરી નથી, એને ભિન્ન પાડી દીધો છે. એમ દિવાલને ભિન્ન જોવે એવી રીતે જોયો છે. એને વિકલ્પને કેવો જોયો છે? પોતાના અંતરંગમાં થતો સૂક્ષ્મ આત્માના સ્વરૂપ સંબંધીનો સૂક્ષ્મ વિકલ્પ અંતર્જલ્પ જેને કહેવાય, એને પણ ભીંતની જેમ જુદો જોયો છે. એટલું જુદું પાડે પાડવાનું જેનું અંતરંગ સામર્થ્ય છે, એવી સૂક્ષ્મ ભૂલ પણ જે રહેવા ન દે એનું નામ સત્પુરુષ છે. સ્થૂળ ભૂલ કરે સત્પુરુષ ને બીજો કેમ પણ વિચારવા જેવી આવી રીતે નક્કી કરવું પડે ઊંડા વચ્ચે. નહીતર કોઈના ને કોઈના વચનમાં શંકા કરવી એ કાંઈ મોટી વાત નથી. એવો જાડી બુદ્ધિ વાળો માણસ હોય ને એ તો બુદ્ધિ વાળાને ભૂલ કાઢવામાં હોશિયારી કરે. વ્યવહાર માટે શું એક મોટું કામ હોય એમાં ક્યાંક ભૂલ થાય ક્યાંક ભૂલ ન થાય, ભૂલ કરનાર બુદ્ધિવાળો હોય. જાડી બુદ્ધિવાળો કહી દે એટલે આટલી ખબર ન પડી તમને, આટલી બધી ખબર ન પડી. આમ તો બહુ દાપણ કરો છો. શું તમે એવું બોલીએ કહેવાનું એ જગ્યાએ શું હોય તો શું કરે છે કે કેવું મુશ્કેલ છે? પછી વાત તો ઠાળે પડી કે ભાઈ ગુરુદેવ પોતાના હાથે આપશે. પછી એક રવિવારે લાલુભાઈ રાજકોટથી આવ્યા. બે વિચાર કર્યો કે એકાંતમાં ગુરુદેવને મળવું તો ખરું. હવે તો કરવું શું કે સવારના વ્યાખ્યાન પહેલાં એકાંત તો મળે નહીં કાંઈ, કેવી રીતે મળવું? એટલે વિચાર કર્યો પોતે થોડાક પાટ ઉપર વહેલા આવે છે ત્યારે બહુ માણસો નથી હોતો, એ ટાઈમસર આવે ને ઘણા ખરા મોડા આવે. બાકી 15-20 મિનિટ પહેલાં તો કોક જ હોય એટલે અમે વિચારીને બેઠા. એક બીજા એક ત્રીજા જણ હતા શ્રીમંત માણસો પૈસા. ગુરુદેવ અમારી સાથે વાત શરૂ કરી કેમ કે પછી એકાંત હતો એટલે બધે શરૂ કરી કે દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં પેલા આયા બધા ને એમ કે બહુ કડક પડ્યું છે, એમ લાગે છે કે સમાજમાં વિરોધ થશે. એમ વિચાર આવ્યો કે એ લોકોને વંચાવીને થાપ્યો હતો સારું હતું, વંચાયેલા વગર છાપ્યું એટલી જરાક ઉતાવળ થઈ ગઈ અને અહીંયા વિરોધ થયો. અમે મનમાં સમજતા હતા, અમારે તો ચર્ચા આપસમાં થઈ હતી, જો વંચાવવા જશું ને તો ના પાડી દેશે કે આ છાપવાનું નથી, બધાનો ખ્યાલ હતો. ચર્ચા ન કરીએ પણ કોણ કેટલું વિચારે છે તો ખ્યાલ ન એટલે ઈરાદાપૂર્વક અમે નહોતો મનતે, પણ ગુરુદેવને એવું તો કહેવાય નહીં એટલે અમે તો સાંભળી લીધું. ત્રીજા ભાઈ બેઠા તો એ બોલ્યા કે ગુરુદેવની હામાં હા પુરાવા ગયા છે, હા સાહેબ આ લોકોએ બહુ મોટી ભૂલ કરી છે. ગુરુદેવ ને આંખ ફરી સીધી, તમારું કામ નથી. શું કીધું? પોતે એમ બોલ્યા કે તમે ઉતાવળ કરી નાખી છે. એમાં ગુરુદેવ ની ફેવર માં બોલ્યા અને ગુરુદેવ એની અનફેવર માં બોલ્યા. આ લોકો એ ભૂલ કરી છે, એ તમારે કહેવાની, તમારે કહેવાની જગ્યા નથી. તમે એ સ્થાને નથી કે તમે એમ કહો આ લોકોને કે આ લોકોએ ભૂલ કરી છે, તમારું કામ નથી. કે તમે છાના માના હોય વચ્ચે નહીં બોલો. હું તો મોટા માણસ હતા, પીઢ માણસ હતા, કરોડપતિ માણસ હતા. ગુરુદેવ સીધું જ આંખ ફેરવી, પોતાને પાછું અનુકૂળ બોલે છે એટલે હારો છે એમ નથી. ગુરુદેવ ને સીધી જ ના પાડી દીધી, તમારું કામ નથી. એને ભૂલ કરી છે નથી કરી, કહેવાનું તમારું કામ નથી. એટલે નીચે વાળા ઊંચે વાળાને એમ કે ભૂલ કરી છે, શું એના સ્થાનમાં રહેવું, એની મર્યાદામાં રહેવું, મર્યાદા બહાર ન જવું. એ પ્રકાર આપણા સમાજમાં વિશેષ છે. આપણા સમાજની અંદર સોના અડધા ત્રણ એટલી ખબર ન પડતી હોય તત્વજ્ઞાન માને જજમેન્ટ બધા આપી દઈએ, તમારે આમ કરાય ને તમારે આમ ન કરાય. આપણે ગુજરાતીમાં છના અડધની તો ખબર પડતી નથી, એટલે આપણ બધું કરે છે. છના અડધ ત્રણ, છના અડધા ત્રણ થાય એટલી પણ જેને ગણિત ના આવડતું ન હોય, મોટા ગણિત ગણિતના દાખલા પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત કરે એમ સામાન્ય ખબર ન હોય, અને જેને ઘણી ખબર પડતી હોય તમારે આ ભૂલ કરી છે, તમે આ ભૂલ કરી છે, તમે આ ભૂલ કરી છે. ગુરુદેવ એવું નહોતા ચલાવતા, આ તો અમારો પ્રત્યક્ષ પ્રસંગ બની ગયેલો. નહીં તમારું કામ નથી, તમે કેમ એમ બોલો છો કે? એટલે તો અમારી વચ્ચેની વાતમાં અમે ગમે તે કરીએ, તમારી વચ્ચેમાં એમ કહી દઈએ કે આમની ભૂલ છે. તમામ સત્શાસ્ત્રોનું કેન્દ્ર સ્થાન આત્માર્થ છે, એટલે એ દ્રષ્ટિકોણ કેન્દ્રમાં રાખીને જ બધા શાસ્ત્રો ઊંચાઈને વિચારે. બીજી રીતે વાંચવાને વિચારવા જાવ તો નુકસાન જ થાય, બીજું કાંઈ થાય જ નહીં. એ તો આ લોકો કહે છે ને કે જો બે દ્રવ્યની સર્વથા ભિન્નતા લ્યો છો તમે દ્રવ્ય ક્ષેત્ર કામ, તો પછી બીજા દ્રવ્યની દયા પાડવી અને પછી નો મોટો આરોપ છે. એ લોકો તો દયામાં એટલું બધું માને છે કે અમારા જેટલી દયા તો જૈનના બીજા બે ફિરકામાં નથી છે, તે દેરાવાસીમાં નથી ને દિગંબરમાં નથી. કેમ કે અમે તો મોહપતિ રાખીએ, બોલવામાં પણ મોહપતિ રાખીએ, ભાઈ કાંઈના જીવ ન અણાય, અને પાણી પણ અમે 15-15 દિવસ સુધી ન નાહીએ. નાવામાં પાણી બાલદી પાણી વપરાઈ જાય ને ધોધનું, એટલે અમે નાતા નથી. કપડાં પણ મેલા પહેરીએ, ધોવી ધોઈએ નહીં, જલ્દી બહુ મેલા થાય પછી ધોઈએ, ત્યાં સુધી અમે કપડાં મોકલી, કેમ કે પાણી વપરાય, પાણી પાણીના જીવો મરે ને. એટલે અમે તો સૌથી વધારે દયાને માનીએ છીએ. હવે તમે કહો છો કે એક દ્રવ બીજા દ્રવમાં કરી ના શકો, પણ દયા અમને કેવી રીતે? અમે આટલી બધી તો દયા ગડબડ થાય. જો આગમને આત્માર્થની દ્રષ્ટિએ ન સમજાય, એટલે એક દ્રવ બીજા દ્રવનું નથી કરતું એમાં પણ આત્માર્થ છે, અને દયાનો વિકલ્પ જ્ઞાનીને વ્યવહાર મોક્ષ માર્ગમાં જાણેલો તે કારણે એમાં પણ આત્માર્થ છે. એને દયાનો વિકલ્પ આવશે જ્ઞાની. બીજાનું કરું ને બીજો મારો કરે એ રાગ અને દ્વેષ ના કોઈ દિવસ નથી. પરિણામ તે જીવન છે, જીવન તે
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ, જય હો જય હો જય.